एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 83 माटी मटाड़ लेखक गोपीनाथ महंती। कोई लेखक अंग्रेजी साहित्यनो अभ्यासी हो अने नृवंश शास्त्र वाँचवानु शुरू करे ब्रिटिश शासनकाळ में आदिवासी गामों में जवानु अमलदारों माटे फरजियात होवा छता कोई अमलदार त्यां फरके नहीं त्यारे आदिवासीनी वच्चे जईने वसे एनी भाषा ने बोलवा मथे अने धीमे धीमे तेमना मां ए भळी जाए तो ए लेखक जंगलवासीओना परिचयमांथी पूर एवं कशुंक अद्भुत लई आवे के भारत आखानू एना तरफ ध्यान जाए। आवा लेखक तरफ भारत आखानू ध्यान त्यारे खेंचायू ज्यारे ओडिया लेखक गोपीनाथ महंती ने 1974 में कन्नड़ कवि द रा बेंद्रे साथे संयुक्त रीते ज्ञानपीठ पारितोषिक मळ्यू। 1914 में जन्मेला गोपीनाथ महंतीनी ज्यारे कोरापुट में निमणूक थई त्यारे त्याना आदिवासीओना उल्लास अने एमनी सरल रीतभाते एमने आनंद पहुँचाड़ेलो, परंतु त्याना आदिवासीओनी गरीबाई અને એમનું થતું શોષણ જોઈને એમને આઘાત લાગેલો। એમની વચ્ચે વસીને ગોપીનાથે કોન્યા આદિવાસી પ્રજા પર લખવા માંડ્યું। મન ગહિરર ચાલ અને સત્યઘટના પર આધારિત પ્રજા જેવી નવલકથાઓ રચ્યા પછી લેખક કોન્વ આદિવાસીઓ સાથે એકરૂપ થઈ ગયા અને એના પરિણામ રૂપે એમણે અમૃતર સંતાન જેવી પ્રસિદ્ધ નવલકથા આપી। એમાં ઉપેક્ષિત ગિરિજનો આદિવાસી શબરો કોંદનો નજીકથી પરિચય મળે છે, પણ 1951-1961ના 10 વર્ષો એમણે જે નવલકથા પર ખર્ચ્યા એ તો એમની માટી મટાળ રસાળભૂમિ નવલકથા છે। એમાં એમના આખા જીવનનો અનુભવ પડેલો છે। આ લેખક ઓડિયાની ભૂમિને જે રીતે ખૂંદી વળ્યા હતા, રાજમાર્ગો નહીં પણ નાના નાના રસ્તે ચાલીને હોડીઓમાં બહુ નજીકથી દરિયા કિનારાથી માંડી પહાડના શિખરો સુધી વસતા લોકોને એમણે જે રીતે જોયા હતા એ બધું એમાં સારરૂપ થઈને આવ્યું છે। શોરબકોર વગરનું, વીજળીની ઝાકઝમાળ વગરનું, મોટર બસની શટરપટર વગરનું, ભાગમભાગ અને સાજ સજાવટ વગરનું ગામઠું કથાના નાયકને ખુલ્લું આકાશ, માટીના ઘાસભૂસાના કાચા ઘરો, શાંત પગદંડીઓ અને ઝાડપાનથી આકર્ષે છે। માટી મટાળનો નાયક રવિ છે, બંધમૂળ ગામના જમીનદાર કિશોર મહંતીનો એ નાનો દીકરો છે। જમીનદાર પિતાનો ઇલાકાના 22 ગામોમાં દબદબો છે। મોટો દીકરો કવિ પોલીસમાં જોડાઈ ગયો છે, પણ રવિ BA થયા પછી નોકરી કરવા નથી માગતો। ઘરનાની ઈચ્છાથી એ 70 રૂપિયાની ક્લાર્કની નોકરી કરવા શહેર પહોંચે છે। મિત્ર બિપિનને મળે છે, પણ એનું મન ગામથી દૂર કશાયમાં ચોંટતું નથી। બંને મિત્રો બદલાઈ ચૂક્યા છે। રવિ જીવનને કર્મ અને સેવાનું માધ્યમ ગણે છે, તો બિપિનને માટે જીવન ભોગનું માધ્યમ છે। વિકાસને એ આત્મવિકાસની સંકુચિત દ્રષ્ટિથી જ જુએ છે। નગર જીવન અંગેની રવિની ઘૃણા વધતી જાય છે। 7 દિવસ તો 7 ભવ જેવા કાઢે છે। છેવટે રવિ નોકરી ન કરવાના નિર્ધાર સાથે ગામ પાછો ફરે છે। ગામ તરફ પાછા ફરતા રવિને રસ્તામાં આક્રમક વાંદરાથી ગભરાઈને નાસ્તી છવિનો ભેટો થાય છે। 15-16 વર્ષની સુંદર છવિને વાંદરાથી બચાવીને એના પિતા સિંધુ ચૌધરીને કન્યા સુપ્રત કરવામાં રવિ છવિના પરિવાર સાથે પરિચયમાં આવે છે। રવિ અને છવિ એકબીજા તરફ આકર્ષાય છે। આ બાજુ રવિ નોકરી ન કરવાને બદલે ગામમાં રહી ગ્રામ ઉન્નતિના કાર્યોમાં લાગે છે। ગામમાં ઢોરોમાં રોગ ફેલાતા શહેરના પશુ વિભાગના અધિકારીને મળી રવિ દવાઓ મેળવે છે। આ કામ અંગે એકવાર વરસાદી રાતે રસ્તામાં છવિના ઘરે પણ રોકાય છે, પણ મળસ્કે છવિને મળ્યા વગર નીકળી પડે છે। આમ છતાં રવિના પિતા શોષક અને અત્યાચારી હોવાથી રવિના આ પ્રકારના સુધારાના કાર્યોને લોકો શંકાની નજરે જુએ છે. રવિ પોતાનું કામ બંધમૂળ છોડી ફૂલસરા જઈ નવું કાર્યક્ષેત્ર શોધે છે, ગ્રામજીવનમાં સહકાર અને એકતાના ઉપાયો યોજે છે અને ગામને કર્મયોગી બનાવે છે. પરંતુ સુભદ્રાપુરાના મેળામાં બે ગામ વચ્ચે મારપીટ શરૂ થતાં એમાં સમાધાન કરાવવા જનાર રવિ ખરાબ રીતે ઘાયલ થાય છે. રવિના મૃત્યુની અફવા છેક છવી સુધી પહોંચે છે અને એને વ્યાકુળ કરી દે છે. પણ રવિ ધીરે ધીરે સ્વસ્થ થતો આવે છે એવી બાતમી પછીથી મળે છે. પોતપોતાનામાં બંને અસંપૂર્ણ છે, પણ બંને મળે તો સંપૂર્ણતાની સંભાવના છે. પણ આ મિલનમાં ક્યાંય સંસાર રચવાની બૂ આવતી નથી. પ્રલયપુર ઓસરી જતાં બંને જુદા પડે છે, પણ છવી મનમાં સ્પષ્ટ છે. પોતાનો વિવાહ થાય કે ન થાય, લગ્ન મંડપમાં પુરોહિત અગ્નિ અને 10 દિશાઓની સાક્ષીએ મંત્રપાઠ થાય કે ન થાય, શંખનાદ થાય કે ન થાય, પોતે રવિને સમર્પિત છે. એકવાર રવિના કાર્યક્ષેત્રે જતી ડોલીને છવી જુએ છે. એમાં નવી વહુને જુએ છે, પણ એના મોં પર ઉજ્જવળ સ્મિત છે. એનું મન તૃપ્ત છે. અલબત્ત જમીનદાર પિતા દરિદ્ર થઈ ગયેલા જમીનદારની દીકરી છવી જોડે રવિના લગ્ન કરવા તૈયાર નથી. પણ છવીએ તો પોતાનું મન રવિ પર ન્યોછાવર કરી દીધું છે. છવી રવિની જેમ જનસેવાનું વ્રત લે છે. અછૂતો ગરીબો અને નીચલી જાતિના લોકો વચ્ચે જાય છે. રવિ અને છવીના ક્ષેત્રો અલગ છે, પણ વિચારોમાં સમાનતા છે. એવામાં ભયાનક પૂર આવે છે અને રાહત કાર્યોમાં જોડાયેલા રવિ અને છવી વજ્રેશ્વર મંદિરમાં એક રાત માટે આશ્રય લે છે. મંદિર બંનેનું મિલનપીઠ બને છે. રવિ અને છવી લગ્નથી જોડાતા નથી, છતાં છવી સાથે રવિ લગ્ન નહીં કરે એવું પણ સૂચવાતું નથી. એકબીજાના આદર્શમાં સફળ થવામાં જાણે કે બંને પ્રેમનો ઊંડો અર્થ સમજે છે એવો કથાનો સંદિગ્ધ અંત વાચકની કલ્પનાને માટે રાખ્યો છે. ગ્રામ સૃષ્ટિની વાસ્તવિક બાજુઓને અહીં ભાવનામય સેવા સૃષ્ટિથી માવજત આપવામાં લેખકે એમની ઝીણી નજરનો પરિચય આપ્યો છે. ઉદ્દેશપૂર્ણ નવલકથાનો આ પ્રકાર કલાની કેટલીક શરતોને અચંબામાં નાખી દે એ રીતે નભાવતો હોય છે.